તારીખ 19/10/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન, પ્રશ્ન 251 ઉપર પૂજ્ય શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 193.
પ્રશ્ન 251, પાન 151. શ્રીમદજીમાં આવે છે, સર્વભાવથી વિરામ પામવા રૂપ સંયમ તે દ્રવ્યાનું યોગ પરિણામનું મૂળ છે. એ કોઈ કાળે ભૂલીશ નહીં, ત્યાં શું કહેવું છે? શું કહે છે? પ્રશ્ન કર્યો છે. અન્ય અન્ય પદાર્થમાં ભાવ જતો વિરામ પામી જાય, એનું નામ છે સંયમ. અથવા બધેથી ભાવ વિરામ પામે ત્યારે સ્વરૂપમાં વિશ્રામ લે, બધેથી વિરામ પામે ત્યારે સ્વરૂપમાં વિશ્રામ લે, એનું નામ છે પરમાર્થ સંયમ. શું કહે છે? વૃત્તિ ક્યાંય જાય નહીં, સંયમિત થઈને સ્વરૂપમાં રહે, એવો જે સંયમ છે તે દ્રવ્યાનું યોગ પરિણામનું મૂળ છે. મૂળમાં એને દ્રવ્યાનું યોગ પરિણામો છે ત્યારે એ પ્રકારે પરિણામ ક્યાંય પણ જતા વિરામ પામી ગયા, અટકી ગયા. વિરામ પામી ગયા એટલે અટકી ગયા. દ્રવ્યાનું યોગ શું છે? એ દ્રવ્યને અનુસરીને થતો યોગ, યોગ નામ ઉપયોગ. દ્રવ્યને અનુસરીને થતો ઉપયોગ. તો દ્રવ છે એ આ જગતમાં બે છે, આમ જાતીય છ છે, પણ પરમાર્થમાં તો બે દ્રવ્ય છે, એક સ્વદ્રવ્ય અને એક પરદ્રવ્ય. બે દ્રવ્ય છે, પરદ્રવ્ય ભિન્ન છે, સ્વદ્રવ્ય પરદ્રવ્ય ભિન્ન છે. સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય ભિન્ન છે એ પ્રમાણે ભિન્ન 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 દ્રવ્યનો ઉપયોગ ચાલે, દ્રવ્યની ભિન્નતાને જોતો ઉપયોગ ચાલે. તો સર્વ અન્ય દ્રવ્યથી ઉપયોગ વિરામ પામે, કેમ કે ભિન્ન દ્રવ્ય છે એનો અર્થ કે તે આશ્રય કરવા યોગ્ય નથી, ભિન્ન દ્રવ્ય છે એટલે તે ઉપાદેય નથી, ભિન્ન છે એટલે સુખનું કારણ નથી, ભિન્ન છે એટલે એનો આધાર આધેય સંબંધ નથી. ભિન્નતામાં આ બધા ભાવો સમાઈ જાય છે. જે પરદ્રવ્ય પ્રત્યે ભિન્નપણાનો ઉપયોગ વર્તો એમાં આ બધા ભાવો અભેદપણે સમાઈ જાય છે. એ મને આધાર નથી, એનાથી મને સુખ નથી, એ મને ઉપાદેય નથી અને મને એની સાથે કોઈ પ્રયોજન નથી, કેમ કે એ ભિન્ન છે. ભિન્ન છે એમાં બધી વાતો આવી જાય છે. ત્યારે સ્વદ્રવ્ય છે એમાં અખૂટ અનંત પરમાનંદ ભરેલો છે અને એનાથી પોતે અભેદ છે, એટલે એને અનુસરીને જે ઉપયોગ થાય છે ત્યારે સંયમ પરિણમે છે, એટલે કે સંયમિત રીતે ઉપયોગ વર્તે છે, અસંયમિત રીતે ઉપયોગ વર્તતો નથી. એમ વસ્તુનું જે સ્વરૂપ છે દ્રવ્યાનું યોગ અનુસાર, એ વસ્તુના સ્વરૂપ જ્ઞાન સાથે સંયમને સંબંધ છે, સંયમને સંબંધ છે. અન્ય મતની અંદર જે સાધુ સાધકો જે કોઈ હોય છે એ બાહ્ય સંયમ પાળે છે પણ ઉપયોગથી ન પાડી શકે. વચનથી કાયાથી સંયમ પાળે, મનથી ન પાડી શકે. કેમ કે મનને સ્થિર થવાનું, મન એટલે ઉપયોગને સ્થિર થવાનો એને આધાર નથી સ્વદ્રક. અને પરદ્રવ ઉપર ઉપયોગ જાય છે તો એ ભિન્ન છે, એવું ત્યાં જ્ઞાન નથી. એને પરદ્રવ્યની ભિન્નતાનું જ્ઞાન નથી અને સ્વદ્રવનો આધાર બુદ્ધિ થઈને કોઈ સ્વદ્રવમાં અવલંબન લેવાનો કોઈ આકર્ષણ થાય એવું એની પાસે સ્વદ્રવનું જ્ઞાન નથી. એટલે બાહ્ય સંયમ હોય છે, અંતર સંયમ એમને હોતો નથી. બધા પ્રકારે સંયમ બ્રહ્મચર્ય આદિ પાડે થાય કે ન થાય, શું વચન ની અંદર પણ સંયમ રાખે, કાયામાં પણ સંયમ રાખે, પણ ઉપયોગમાં સંયમ ન રહે, મન ચાલ્યું જાય. કેમ કે અનાદિના સંસ્કાર છે પરદ્રવ્યમાં, સુખ બુદ્ધિના, આધાર બુદ્ધિના, એ કેમ ટળે? સ્વદ્રવનો અવલંબન લીધા વિના, સ્વદ્રવનું આકર્ષણ થયા વિના એ ટળે નહીં. સ્વદ્રવનું ત્યાં જ્ઞાન નથી. એ લોકો ઈશ્વરનું અવલંબન લે છે. કોનું લે છે? કાંઈક તો કરે છે, ઈશ્વરનું અવલંબન લે છે. કોઈ કોઈ એક ઈશ્વરની કલ્પના કરે છે અને એનું અવલંબન લે છે. કલ્પનામાં તે એટલા ચડી જાય છે કે એના પરિણામ બહુ બહાર ન જાય ને એના મન વચન કાયા ત્રણેયમાં સંયમ દેખાય. મનમાં પણ પછી સંયમ દેખાય, શું પણ કલ્પનાના આધારે કોઈ માણસ કાયમ ન ટકી શકે. વાસ્તવિકતાના આધારે કાયમ ટકી શકાય પણ કઈ કલ્પનાના આધારે કાયમ ન ટકી શકાય, ટકી શકાય એટલે એ સફળ થતા નથી. એકંદરે પછી સફળ થતા નથી, એ પરિસ્થિતિ થાય છે. જેમ પરલક્ષી જ્ઞાન છે, તો પરલક્ષી જ્ઞાન છે એ સફળ નથી થતું, વિસ્મરણ થઈ જાય છે. ધારણા થઈ હોય તો પણ વિસ્મરણ થઈ જાય છે પરલક્ષી જ્ઞાન. બહુ બધું આ ભાવ પૂરતું ટકી રહે કોઈને. ભવાંતર થાય ત્યારે એને આપણે અંગપૂર્વનું જ્ઞાન કર્યું છે કઈ ખબર નથી, ધારણા ચાલી જાય છે. એમ આ ભાવ પૂરતો બહુ બધો કોઈ સંયમ પાડી શકે. પરદ્રવ્યથી ભિન્નતા નહીં જાણી હોવાથી એ મન કષાય રૂપ સંયમ પાડી નહીં જીવો બહુ દેવલોકમાં જાય. ત્યાં પરિસ્થિતિ આખી પલટાઈ ગઈ. ઝાડ ધમાળ દૈવી બધું, દેવનું વાતાવરણ આખું જુદું, દેવીઓ પસરાવો, અસંગ તત્વોની દ્રષ્ટિ નહીં હોવાથી ત્યાં પાછો સંઘની અંદર લેપાઈ જાય છે. પરિસ્થિતિ બધી અંદર ને એમને રહી ગઈ, બારમાં ફેરફાર ટેમ્પરરી થયો, એ ભાવ પૂરતો ખેંચ્યું ખેંચીને ખેંચે તો એ ભાવ પૂરતું ખેંચે. બીજા ભાવમાં તો પાછું બધી પરિસ્થિતિ બદલાઈ જવાની, પરિણામ બદલાઈ જવાના એમ થશે.
મન તમારો ચલાયમાન છે, વચન અને કાયાથી તમે સંયમ રાખવા જાઓ, જયારે માથે ઉપાધિ પડે ત્યારે ઇન્જેક્શન પણ લે રાત્રે જે અથવા તેલ મર્દન માલિશ પણ કરે તો પછી આ કાયાનો સંયમ ક્યાં થાય?
કોઈ નોય કરે, એમ ન તો કરવાની વાત નથી, કોઈ નોય કરે, એવા મનના મક્કમ હોય કે ન હોય કે ન હોય. ઈશ્વર શ્રવણ કરે, શ્રવણ સ્મરણ કરે, ઈશ્વરમાં મન લગાવો, ખેંચી ખેંચીને હોય છે, એવા નથી હોતા એવું નથી, શું એવા હોય છે, હોય એને આપણે નિષેધ ન કરીએ, પણ તેથી શું એમ પરમેનન્ટ સોલ્યુશન તો નીકળતું નથી એનાથી. એટલે જે સાધના છે એને વસ્તુના સ્વરૂપ જ્ઞાન સાથે સંબંધ છે, વસ્તુના સ્વરૂપ જ્ઞાનને અનુસરીને સાધના થાય છે, એટલે વાસ્તવિકતાના અવલંબને સાધના છે, એ ટકે છે અને સફળ થાય છે. નહીતર કલ્પનાના આધારે એ શક્ય નથી એમ લેવું છે. એટલે કૃપાલદેવે વાત લીધી છે પુત્રમાં કે સર્વભાવથી વિરામ પામવાનો સંયમ તે દ્રવ્યાનું પરિણામનું મૂળ છે, એ કોઈ કાળે ભૂલીશ નહીં. બનતા સુધી ધારશીભાઈને પત્રમાં આવે છે. કોઈ કાળે ભૂલીશ નહીં એટલે એમ કેવું છે કે તું વસ્તુના સ્વરૂપને છોડીને તું કઈ સંયમ કરવા જઈશ, સાધના કરવા જઈશ, નહીં થાય એમ કેવું છે. સમાધાન શું કહે છે? જો જેને દ્રવ્યનું યોગ યથાર્થ પરિણમી ગયો, શું પરદ્રવ્યની ભિન્નતા, સ્વદ્રવ્યની અભિન્નતા, પરદ્રવ્યની તુચ્છતા, સ્વ અને પોતાનો સુખાનુભવ, અમૃતમય શાંતિનો અનુભવ અને અવલંબન કોનું કે જેમાં અનંત શાંતિ ભરી છે, એવા સ્વદ્રવ્યનું અવલંબન કે મારામાં આ ખોટું ભંડાર ભર્યો છે, અનંતકાળ સુધી ભોગવા કરું, અક્ષય પાત્ર છે અંદરમાં. એ રીતે જેને દ્રવ્યનું યોગ યથાર્થ પરિણમી ગયો છે તેને સંયમ ક્રમે ક્રમે આવી જાય છે, એટલે એની વૃત્તિઓ બહાર જતી ક્રમે ક્રમે બંધ થઈ જાય છે, વૃત્તિઓ બહાર જતી ક્રમે ક્રમે બંધ થઈ જાય છે, વિરામ પામી જાય છે, અટકી જાય છે, ચાલતી જ નથી આગળ. સ્વરૂપ બાજુ એવો ઝૂકી જાય છે કે બહાર બહાર ઝૂકવાનું એનું બંધ થઈ જાય છે. તેને સ્વરૂપ રમણતા પ્રગટ થઈને ચારિત્ર પ્રગટે છે, સ્વરૂપમાં લીનતા રમણતા જામતી જાય છે, એનું નામ ચારિત્ર છે. લોકો તો બહારમાં જે સંયમ છે એને ચારિત્ર કહે છે, એ ખરેખર તો એનું બાહ્ય રૂપ છે, અંતરમાં જ એને સ્વરૂપ લીનતા થઈ એની બહારમાં વૃત્તિ ન ગઈ એનું એ બાહ્ય રૂપ છે. હવે અંદરની ખબર નથી અને બહારનું બુદ્ધિગમ્ય થયું, એટલે બુદ્ધિગમ્ય થયું એટલે એનું અનુસરણ કર્યું, નકલ, પણ નકલમાં અસલ નથી, એ પરિસ્થિતિ થાય છે.
ક્રમે ક્રમે સંયમ આવી જાય છે,
વૃત્તિઓ થતી ક્રમે ક્રમે અટકે અમુક અમુક પદાર્થમાં, એનો ક્રમ લીધો છે. પાંચમા ગુણ સ્થાને અગિયાર પડીમાં છે એનો ક્રમ લીધો છે કે કોઈ પણ જીવને સ્વરૂપ પ્રમાણતા આવે એટલે પહેલા આ વિકલ્પ ટળે, પછી આ વિકલ્પ ટળે, પછી આ વિકલ્પ ટળે, પછી આ વિકલ્પ ટળે, એમાં ક્રમ છે. એમાં પેલા અગિયારમી પડીમાં આવે ને પછી પાંચમી આવે એવું ન થાય. ક્રમથી જ સ્વરૂપ પ્રમાણતા આવે એના ક્રમથી જ પ્રમાણે વિકલ્પ ટળે, એમાં ક્રમભંગ ન ચાલે. એવું છે, જેટલી વિતરાગતા થઈ એની સામે રાગ કોઈ ને કોઈ પ્રકારનો ટળ્યો, અભાવ પામ્યો. વિતરાગતાનો સદભાવ, રાગનો અભાવ. એકના સદભાવમાં બીજાનો અભાવ. બુદ્ધિપૂર્વક નો રાગ કયો ટળ્યો? પહેલી પ્રતિમામાં, બીજીમાં, ત્રીજીમાં, ચોથીમાં, એ બધા એના પ્રકાર છે. એમાં આ રાગ ટળ્યો, એમાં આ રાગ. બુદ્ધિપૂર્વક નો એને વિકલ્પ હવે ઉત્પન્ન થતો નથી. એમ છે, પછી એનો વિકલ્પ આવે જ નહીં. જે બુદ્ધિપૂર્વક નો વિકલ્પ ટળી ગયો એ વિકલ્પ એને ઉત્પન્ન ન થાય. બુદ્ધિપૂર્વક નિર્ણય પણ કરે છે પછી, જયારે સ્વરૂપ લીનતા આવે છે કે હવે યાવત જીવ જીવન પર્યંત મને આ પ્રકારનો ત્યાગ છે, એટલે પછી એનો વિકલ્પ જ ઉત્પન્ન ન થાય. વિતરાગતાનો સદભાવ થાય અને બુદ્ધિપૂર્વક જે વિકલ્પ ચાલતો હતો એટલે બુદ્ધિપૂર્વક નિર્ધાર કરી લઈએ સાથે સાથે, એને પ્રતિજ્ઞા કહે છે. મેં આ પ્રતિમાની પ્રતિજ્ઞા લીધી છે, હવે મેં આ પ્રતિમાની પ્રતિજ્ઞા લીધી છે. એ નિર્ણય કર્યો એ પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞા એ નિર્ણય એનો, એ બુદ્ધિપૂર્વકનો, એને પછી વિકલ્પ ઉત્પન્ન ન થાય. શું
એટલે વિકલ્પ ઉત્પન્ન થતા બંધ?
હા, સ્વરૂપ લીનતા વધે, નિર્ણય કરે ને સ્વરૂપ લીનતા વધે, તત્વ ચારિત્ર અંતર ચારિત્ર માં આવે. મારમાં જેવી પ્રતિજ્ઞા લઈએ ભગવાન અંદર ચારિત્ર માં, અંદર માં ચારિત્ર માં આવે, સ્વરૂપ લીનતામાં, ચારિત્ર માં એટલે સ્વરૂપ લીનતામાં આવે, એટલી વિતરાગતા એને વધે, વધતી જાય વધતી જાય. જેમ જેમ એ પ્રતિમા લેતો જાય વિતરાગતા વધતી જાય, વિતરાગતા વધતી જાય પ્રતિજ્ઞા લેતો જાય. હા, બે ને સુસંગતતા છે. પછી કોઈને વહેલું મોડું થાય તો બનવા જોગ છે ખરું, પણ સામાન્ય રીતે તરત છે. પછી મિથ્યાત્મમાં કોઈ પ્રતિજ્ઞા લે તો કઈ ના ન પડાય. એનો એનો અર્થ એમ નથી કે બુદ્ધિપૂર્વક નો વિકલ્પ છૂટી જશે. બુદ્ધિપૂર્વક નો વિકલ્પ ક્યારે છૂટે? કે વિતરાગતાનો સદભાવ થાય ત્યારે. વિતરાગતાના સદભાવમાં રાગ નો અભાવ છે. એમ છે, એટલે વિકલ્પ આવે જ નહીં. જેમ કે આપણે જૈન છીએ તો અભક્ષ ખોરાક ન ખવાય માંસાદી, તો આપણને ખબર છે દુનિયામાં એને જાહેર રીતે ખવાય છે અને એની પણ અનેક વાનગીઓ બનતી હશે. શું એટલે આપણને ખબર નથી, પણ એ તો હોય જ તે, ખાવામાં તો વિધવિધતા હોય જ તે, એમાં પણ અનેક પ્રકારની આઈટમો બનતી હશે. કોઈ વાર ચાખી લેવાનું મન થાય ખરો, વિકલ્પ આવે ખરો? હે, વિકલ્પ જ ન આવે. હા, કે તમે એક પ્રકારની એવી યોગ્યતામાં આવી ગયા કે તમને બુદ્ધિપૂર્વક નો વિકલ્પ ઉત્પન્ન ન થાય ક્યારે? તે આપણે કોઈ વાર ચાખ્યો હોય તો કેમ? ખાવાનો તો સવાલ નથી, ચાખવાનો પણ વિકલ્પ ન આવે. શું? કેમ કે એક યોગ્યતા જેવી બંધાઈ ગઈ તમારે. એમ પ્રતિમામાં પણ એવું છે કે પાંચમા ગુણ સ્થાને તમારી યોગ્યતા બંધાતી જાય છે, વિકલ્પ ઉડી જાય, વિકલ્પ આવે જ નહીં પછી.
પ્રતિજ્ઞા લેવી બાહેર માં જરૂરી છે ન પણ લે
તો વિતરાકતા ના સદભાવમાં ઓલો અભાવ થઈ જવાનો. સામાન્યપણે પ્રતિજ્ઞા લેવામાં આવે છે વિધિપૂર્વક, એટલે એમાં શું છે કે એ જીવને બુદ્ધિપૂર્વક ભાન રહે છે. એમ આપણને બુદ્ધિપૂર્વક ભાન છે હું જૈન છું, જૈન છું એટલે મારે અભક્ષ ન લેવાય. જે લેતા હોય એની આપણે ચર્ચા નથી કરતા, આ તો જેને ભાન છે એની વાત છે. હા, કે હું જૈન છું, જૈન છું એ ભાનમાં છે આપણે, બસ બુદ્ધિપૂર્વક આપણને ભાન છે ને, એવી રીતે છે. એની વાત નથી,
પાંચમા આરામાં ચાલુ થઈ કે ચોથા આરામાં હતી,
ના બધે ત્રણે કાળે છે. ચૌદે ગુણ સ્થાન,
ગુણ સ્થાન બરાબર,
તો પાંચમું ગુણ સ્થાન છે ને, પાંચમું ગુણ સ્થાન છે અને એની જે વ્યવસ્થા છે ચૌદે ગુણ સ્થાન ની વ્યવસ્થા ત્રણે કાળ એક સરખી, બહારમાં સામાન્ય ફેરફાર હોય અંદરમાં એક સરખો, વિતરાકતા એક સરખે, બહારમાં સામાન્ય ફેરફાર દેખાય છે કોઈ વખત દેશકાળ પ્રમાણે, અંદરમાં એક સરખું જ હોય. એવી રીતે છઠ્ઠા સાતમા ગુણ સ્થાન એ જ પ્રમાણે બધું હોય. કોઈ એમ કે પંચમ કાળો છે ને ફલાણું છે ને ઢીકણું છે, માટે સાધુ પણ આમાં આટલો ફેરફાર, જૈન દર્શન માં એ વાત નથી, એની મત થઈ ગયો સિદ્ધ તે. શું એટલે તો ગુરુદેવ કોઈ માનતા નતા. શું છે કે અત્યારે એવું શ્રાવકો એવા છે માટે આ મુનિ દશા આવી રીતે જે સાંઈ શાસ્ત્ર માં કીધી છે એવી રીતે ન સંભવી જ નથી, કોઈ ન પાડી શકે નહીં, એવો કોઈને અધિકાર નથી. જે ભગવાન જે માર્ગે ચાલ્યા અને એ માર્ગ એમણે જાહેર કર્યો દિવ્ય ધ્વનિમાં, ઋષભદેવ ભગવાન થી જાહેરાત થઈ, તો એ ઋષભદેવ ભગવાનને ઓવરટેક કરવાનું લાયસન્સ કોઈને ભાઈ નથી, અને કોઈને લાયસન્સ આપીને ગયા નથી. હા, કે ભાઈ આના માટે હું આટલી છૂટછાટ મૂકતો જાઉં છું કે નહીં, હું આ માર્ગે ચાલ્યો છું અને વસ્તુ વ્યવસ્થા એ છે જે કોઈ યથાર્થપણે ચાલશે તે આ જ માર્ગે ચાલશે, બીજી રીતે નહીં, નહીં એટલે નહીં. વૃત્તિ જાય જ નહી, વૃત્તિ નો જાય. અહીંયા જ્યાં સંયમિત વૃત્તિ થઈ, સ્વરૂપમાં રમણતા થઈ ને, વિતરાગ થાય એટલે સ્વરૂપમાં લીનતા થઈ, તો અહીંયા બારમાં જવાનો અભાવ થાય ત્યારે જ અહીંયા લીનતા થાય, અહીંયા લીનતા થાય એટલે બારમાં જવાનો અભાવ થાય, એવું પ્રકાર છે.
માતાજી અને કૃપાલુદેવ ની શુદ્ધતા એટલી બધી હતી કે બહારમાં દેખાતો નથી પાંચમું ગુણ સ્થાન, પણ અંતરમાં.
ના, પણ એમાં શું છે કે દર્શન પરિમાણમાં ન દેખાય, દર્શન પરિમાણમાં બાહ્ય પરિસ્થિતિ નથી એવી, પહેલી પ્રતિમામાં, પણ ગુણ સ્થાન પાંચમું આવી જાય. વિધિ પૂર્વક એ પ્રમાણે નહીં થતું
હોય,
પણ એ તો પહેલી પ્રતિમામાં આવે તો એ તો પાંચમો ગુણ શુદ્ધ થઈ જાય.
અભિપ્રાય
સ્વરૂપ લઈને તો આવે, સ્વરૂપાચરણ ચારિત્ર છે, હા, પણ બહુ જઘન્ય છે, એટલે ત્યાં કોઈ બીજો અભાવનો સવાલ નથી ઉભો થતો, એટલે અવિરતિમાં લીધા છે, એમને વૃત્તિ લીધી જ નથી. પછી શરૂઆત થઈ, કોઈ અંશે શરૂઆત થઈ, એનું નામ દેશ. વીરતીની કોઈ અંશે શરૂઆત થઈ, અંશનું નામ દેશ, દેશ એટલે અંશ, દેશ વીરતી પાંચમાંથી શરૂ થાય. પછી એમાં બુદ્ધિપૂર્વકના રાગનો અભાવ થતો જાય, ચોથે કોઈ નથી, કેમ કે ચારે ગતિમાં થાય છે, ચારે ગતિમાં થાય છે, ત્રીજ ગતિમાં છે, શું કરો એ લોકો, ત્યાં તો શું શું બંધન એને થાય. ત્રીજ ગતિ તો સંઘ પંચેન્દ્રિય કેટલાય પ્રકારના પ્રાણીઓ છે, કોઈ જળચર છે, કોઈ ખેચર છે, કોઈ ભૂચર છે, એને દરેકમાં ત્રણેયમાં કેટલાય પ્રકાર છે, એનું કોઈ નિયમ માનવા જાવતો રહીએ ને, હું સ્થાન આવે છે ચોથો, ત્યાં ચોથું શું પાંચમું આવે છે, ત્યાં તો દેવમાં નહીં, આમ પસંદ ત્રીજ ઇંચમાં તો આવે છે, હા નરકમાં દેવમાં નહીં, પાંચમા સુધી આવે છે, એટલી જ લીનતા થાય છે ત્યાં. દર્શન વિતરાકતા વધી છે ત્યાં, એ તો શું છે, સંયમ નો વિષય ચાલે છે, એટલે કે સ્વરૂપ પ્રમાણતા પ્રગટ થઈને ચારિત્ર પ્રગટ છે, મુમુક્ષુ દશામાં તો અમુક પ્રકારે તેને બહારથી રુચિ છૂટી જાય છે અને વૈરાગ્ય આવી જાય છે. મુમુક્ષુની ભૂમિકામાં વિતરાગતા નથી, પણ એને બાહ્ય પદાર્થોની રુચિ છૂટી જાય છે, એનો અભિપ્રાય બદલાનો, કે આમાં સુખ નથી, આના આધારે સુખ નથી, અભિપ્રાય બદલાય છે ત્યાં,
દેખાય નહીં,
એટલે એની રુચિ છૂટી જાય છે, એને એની જરૂરત છૂટી જાય છે, જ્યારે આમાં સુખ નથી તો આની જરૂર નથી, સુખ આત્મામાં છે તો ત્યાંથી જરૂરત છે, પુરુષાર્થની દિશા બદલાય છે, આત્મામાંથી સુખ લેવાનો એ પુરુષાર્થ કરે છે, પરમાંથી સુખ લેવાનો પુરુષાર્થ કરતો તો એ પાછો મળી જાય છે અને પરિણામ પાછા આવે છે, કોટ આવે છે એમાં. મુમુક્ષુ દશામાં અમુક પ્રકારે, અમુક શબ્દ શું કરવા લીધો, કે બધાનું એક સરખું નથી, એમાં ઘણા પ્રકાર છે, ભિન્ન ભિન્ન મુમુક્ષુની યોગ્યતા, યોગ્યતાના ઘણા પ્રકાર છે, ચોથા ગુણસ્થાનના અનેક પ્રકાર છે તો પછી મુમુક્ષુના તો હોય જ ને, ચોથા ગુણસ્થાનમાં ઇન્દ્ર હોય ને રાજા હોય, એને તેને રુચિ છૂટી ગઈ છે એમ કેમ ખબર પડે, એને વિતરાગતા આવી છે, અંતર અંદરમાં સ્વરૂપાત્રનું ચારિત્ર પ્રગટ્યું છે, ખબર જ ન પડે, શું એવું છે. વૈરાગ આવી જાય છે, એટલું બધું ભારે દ્રષ્ટિએ પ્રોબ્લેમ ઊભા થાય એવું છે. તીર્થંકર આદિ મહાત્માઓ તો ત્રણ જ્ઞાન લઈને જીનમાં છે, અને ચક્રવર્તી થયા 16માં 17માં 18માં, 96,000 રાણી હારે લગ્ન કર્યા, 1-2 હારે ન કર્યા, એને વૈરાગ કેવી રીતે ગણવો, કહો પ્રશ્ન શું કરે કોઈ, જ્ઞાન હતા પાડી શકતા, જો મને તો જ્ઞાન છે, મને રુચિ નથી, ભોગ ઉપભોગની મને રુચિ નથી, ના પાડી દે એમાં, અને ના પાડનારે ના એ પાડી છે પાછી, એવું નથી કે બધા તીર્થંકરે લગ્ન કર્યા છે, 5 બાલયતી છે, 5 તીર્થંકરો એવા છે, એમણે કહી દીધું કે નહીં ભાઈ અમે તો અમારી સાધના એવી જશું, અમે આમાં કઈ પડવા માંગતા નથી. મહાવીર ભગવાન 30 વર્ષની ઉંમર થી ત્યાં સુધી લગ્ન ન કર્યા, પછી નીકળી પડ્યા, દીક્ષા લઈ લીધી. જાઓ તો ના પાડે ને કોઈ રોકતા નથી, પણ બાહ્ય દ્રષ્ટિએ સમાધાન થાય એવું નથી. એકાદ સ્ત્રી પૈણે ચાલો ઠીક છે, એ વિકલ્પ હતો. 96,000 સ્ત્રી પૈણે એનો અર્થ શું? અને વૈરાગ કેવી રીતે ગણવા એમ કે તો સમજવા માટે બીજી જાતને સમજણ જોઈએ છે. એક વેદાંત વાળા એ સ્વીકાર છે, બીજા લોકો ના સ્વીકારે. વેદાંત વાળા એ શ્રી કૃષ્ણ ને સ્વીકાર્યા છે. શ્રી કૃષ્ણ તો વાસુદેવ હતા અને 16,108 રાણીઓ હતી, પણ એમને એને સ્વીકાર્યા છે, એમને વિકલ્પ નથી લ્યો. શ્રી કૃષ્ણ ની બાબતમાં એમના સંપ્રદાયમાં કોઈનો ઊંધો વિકલ્પ ન આવે. 16,108 રાણી તો કોઈ પરમાત્મા હતા, વાત ફિનિશ. એ પરમાત્મા એટલે પરમાત્મા, પછી વાત ફિનિશ. એને માને છે અને જેને શ્રદ્ધા કરે એને એને એ બાબતમાં ઊંધો વિકલ્પ એને ન આવે, પ્રશ્ન ઊંધો ન થાય. અશ્રદ્ધાનું પરિણામ છે. બાકી તો એ ગળે ઉતરે એવું જ નથી, બુદ્ધિમાં ગળે ઉતરે એવું નથી. અંદરમાં જીવ સ્વરૂપનો નિજ પરમાત્માનો સાક્ષાત્કાર કરી લે છે એ નક્કી વાત છે. બાહ્ય પરિસ્થિતિ જે હોય તે અંદરમાં સાક્ષાત્કાર સુધી પહોંચી જાય છે, અને એમાં એને સુખ બુદ્ધિ, આધાર બુદ્ધિ, કર્તા બુદ્ધિ, ભોગતા બુદ્ધિ અને એકતા બુદ્ધિ બધી છૂટેલી હોય છે. એ નિશંક છે, એ બુદ્ધિ બધા પ્રકાર છૂટેલા હોય છે, એ નિશંક છે. પણ એ સમજવાનો વિષય છે, શંકા ન થાય એટલા માટે એનો કોઈ ઊંધો અર્થ અવલંબન લેવા માટે એ વાત નથી. મુમુક્ષુ એ કોઈ વાત કોઈ અવલંબન લેવા માટે નથી, નહીતર મુમુક્ષુ થાય નહીં રહી પાછી. એટલે મુમુક્ષુ ને એમ લીધું, મુમુક્ષુ દશામાં અમુક પ્રકારે વાતમાં ભમ રાખે, અમુક પ્રકારે બહાર થી રુચિ છૂટી જાય છે, વૈરાગ આવી જાય છે. મુમુક્ષુ ને એટલા માટે વધારે ધ્યાન દેવાનું છે કે એની પાસે શક્તિ નથી. જ્ઞાનીને તો આત્માની શક્તિઓ પ્રગટ થયેલી છે, આની પાસે શક્તિ નથી. એટલે એ અડવડો જાય તો એનું કામ બગડે. એને તો બરાબર પહેલેથી ઉદાસીનતાનો ક્રમ, એને તો રસ તોડવાની જ પ્રક્રિયા છે. પહેલેથી છેલ્લે સુધીના જેટલા સ્ટેજ છે મુમુક્ષુના, એ બધા રસને, વિભાવ રસને તોડવાના છે અને ઉદાસીનતાને વધારવાના છે. કેમ કે એને અવરોધ હોય, અસ્થિમાં પહોંચવાનો કોઈ અવરોધ હોય તો આ વિભાવ રસ છે. એટલે એને વિભાવ રસ તોડી નહીં, આગળ તોડતો જાય ને આગળ વધતો જાય, તોડતો જાય ને આગળ વધતો જાય. અને જ્ઞાનીને વિભાવ રસ હોતો જ નથી, ભલે 12મા સંયોગ ગમે તે દેખાય. નકલ કરવા જાય તો એ તો અવલંબન ખોટું જ લે છે, તો અવલંબન નો નિષેધ છે એનો. જ્ઞાની ભલે 96,000 પરિણય છે તો પણ એને વિભાવ રસ નથી, આ મોટી વાત છે. પ્રારબ્ધ ને ભોગવે છે, શું કરે છે? પ્રારબ્ધ ને ભોગવે છે. એ રીતે બેન આવ્યા હતા અમેરિકાથી, બેન શ્રી સાથે ચર્ચા કરતા હતા. અમારું પ્રારબ્ધ એવું છે કે અમેરિકામાં અમારે રહેવું પડે છે, અને ત્યાં બધા એના કરતા તો વૈભવ વધારે છે. તો ચક્રવર્તીઓને એમ કે આવું બધું પ્રારબ્ધ ભોગવવું પડે છે, તો અમારે ભોગવવું પડે. શું એમ વિચારીએ તો કેમ બેન છે ના પાડે? એને પ્રારબ્ધમાં માથે આવી પડેલી વાત હોય છે, અને એની સામે પુરુષાર્થ ચાલતો હોય છે. તમારો પુરુષાર્થ શું ચાલ્યો? કે તમે મારું પ્રારબ્ધ એમ કરી અને અવલંબન લઈ લીધું, કે કઈ પુરુષાર્થ ચાલ્યો? માથે આવી પડેલી વાત જુદી છે પ્રારબ્ધ થી. અને એમને પુરુષાર્થ વગર ગણી લેવું કે પ્રારબ્ધ છે, તો એ પ્રારબ્ધ હોવા છતાં અવલંબન ખોટું છે. ભલે એ પ્રારબ્ધ છે તો પણ અવલંબન ખોટું લીધું છે એમ કે. પ્રારબ્ધ છે એને તમે કઈ રીતે ગ્રહણ કરો છો એ વાત બીજી છે. પાછી પ્રારબ્ધનું બળવાન પણ હતું અને તમે આવી ગયા અને તમને ખેદ રહ્યો, એવું કઈ થયું? જે વિભાવ પરિણામ થાય એનો ખેદ થાય એ કોઈ જોવે નહીં, અને બાહ્ય પરિસ્થિતિ જોવે તો કેવી રીતે વિરાગ નું માપ નીકળે? તો વિરાગ નું માપ ન નીકળે. પુસ્તક જલ્દી તો મળવું મુશ્કેલ છે, પાછળના ઓલામાંથી મળેલું. વૈરાગ્ય વિરતિ વિચ્છેદ વટમણાનો ખેદ વિરતિ વિશે શંકા સમાધાન વિરોધ સુખદાયક માનવું વિશ્વ મર્યાદા વિશે કશાય વિશેને આત્મસુખ ન મળે. શંકા સમાધાન વિટમણામાં ખેદ ન કરવો આ નથી લીધું. સર્વ ભાવથી વિરામ પામવાનો સંયમ છે ને, સર્વસંપૂરિત સર્વવીરતિ ધર્મ સર્વોપરી વીરમણ વ્રત એમાં નથી. ચોથા ગુણ સ્થાને જે આવે એને દ્રવ્યાનું યોગ પરિણિમો, ક્રમે ક્રમે એને સંયમ આવી જશે, એટલે એ પાંચમા માં આવશે, એ છઠ્ઠા સાતમા માં આવશે, ક્રમે કરીને આવ્યા વગર નહીં રહે એમ જાણીને એને સ્વરૂપ રમણતા વધતી જશે, એમ તેમ તે સંયમમાં આવશે એમ જાણીને મુમુક્ષુ દશામાં તો એને એક જ લાઈન પકડવાની રહે છે, ઉદાસીનતાનો ક્રમ. દાર્શિકભાઈ ઉપરના જ પત્રમાં છે, ઘણું કરેલું લગભગ 28મા વર્ષમાં આવું જોઈએ. વસ્તુ સ્વરૂપના જ્ઞાન અનુસાર સમ્યક પ્રકારે સાધનાની ઉત્પત્તિ થાય છે. સંયમ એ ઉપદેશ બોધનું પરિણમન છે. પરંતુ તેનું મૂળ દ્રવ્યાનું યોગ અર્થાત સિદ્ધાંત બોધ છે. તેથી સ્વપર દ્રવ્યોની ભિન્નતા ના અનુભવપૂર્વક સ્વરૂપ રમણતારૂપ ચારિત્ર અંતર ચારિત્ર પ્રગટે છે. અને ક્રમશઃ તે વૃદ્ધિગત થતા બુદ્ધિપૂર્વકના રાગ અબ્લિક વિકલ્પ નો અભાવ થતા બાહ્ય સંયમ રૂપે દેખા દે છે. મુમુક્ષુ જીવને જ્ઞાનયોગના અભ્યાસને યથાર્થ સમજણ થાય ત્યારે અભ્યાસ વડે યથાર્થ અભ્યાસ વડે યથાર્થ સમજણ થાય ત્યારે યથાર્થ ઉદાસીનતા આવે છે. પરની રુચિ મટીને પરની રુચિ મટીને આત્મરુચિ પ્રગટ થાય છે.